તારીખ 13/7/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 320
સદદેવ મહિમા છે પરિપૂર્ણ પવિત્ર નિર્દોષ નિશાન સ્વામીલા આત્માનું સ્વરૂપ કેવું હોય છે નિરંતર દિશા મહિમા કરીને સ્વરૂપ બતાવ્યું છે જૈન દર્શનમાં કોઈ અનાદિથી સ્થાપિત દેવ નથી વ્યક્તિ અપેક્ષાએ કોઈ પણ આત્મા સંસારની નવીન અવસ્થાનો અભાવ કરીને નાશ કરીને પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરે છે ત્યારે એને દેવનું સ્થાન આપવામાં આવે છે દેવ થયા સર્વજ્ઞ દેવ કહો સતદેવ કહો સતદેવ સદગુરુ સદધર્મ સત સત એટલે અહીંયા સત્ય શ્રી ભગવાનની વાત કરે છે પ્રભુ સિદ્ધ ભગવાનની અનંત શાંતિ શાંતિથી વાત લીધી છે પોતાની વર્તમાન શાંતિના અંશ ઉપરથી એ જ શાંતિનું અનુગમન સ્વરૂપ કેવું છે એનો અંદાજ આવે છે જેમ નમૂના ઉપરથી આખી ગુણીમાં મારાવો ભીરો છે એનો ખ્યાલ આવે છે ગોળના રવામાંથી વાનગી લઈએ તો આખો રવો આવો ગયો છે એમ ખબર પડે છે જેમ બીજ ઉપરથી ચંદ્રની ખબર પડે છે ચંદ્ર ગોળ કેટલો હોય કેવો હોય એમ પોતાની વર્તમાન આત્મિક શાંતિ ઉપરથી શ્રી ભગવાનની અનંત શાંતિ આશ્ચર્યકારક છે અદભુત છે એ વાંચનને બતાવવા માટે અહો શબ્દ વાપર્યો છે કે અહો અનંત શાંતિ ભગવાનની અનંત શાંતિ કેટલી છે પૂર્ણ શાંતિમાં જો ડૂબી ગયેલા છે એમની અનંત શાંતિ તેમનો અપરિમિત આનંદ અનંત કહો અપરિમિત કહો અસીમ કહો બેહદ કહો બધું વિકાર છે તેમનો આનંદ શાંતિ પણ એવી છે તેમનો આનંદ ભરપૂર પૂર્ણ આનંદ પૂર્ણાનંદમાં બિરાજમાન પરમ શાંત સ્વરૂપે સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં હોય છે જેવા સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં હોય છે એવું જ પોતાનું આત્મા અત્યારે અહીંયા આ દેહની વિશે બિરાજમાન છે સીધી વાત તો એ છે સિદ્ધ ભગવાનનો મહિમા સિદ્ધ ભગવાનના અર્થે નહીં અથવા કેવળ સિદ્ધ ભગવાનના અર્થે નહીં પરંતુ પોતાના સ્વરૂપને સ્મરણ અર્થે અથવા તો સ્વરૂપની સાવધાની અર્થે સ્વરૂપના અનુસંધાનના અર્થે છે તેમનો અપરિમિત આનંદ આ એક આનંદની ચીજ છે કે આખા જગતથી પરિણામને વિમુખ કરાવે છે આત્મામાં રહેલો જે આત્માનો આનંદ એવો ભાવ છે કે જેને વશ આખા જગતથી તે આત્માના પરિણામ વિમુખ થઈ જાય છે આનંદની સાથે આનંદમાં તરબોળ રહે છે અને આનંદમાં તરબોળ રહેતા અન્ય કાંઈ અપેક્ષા ઉદભવતી જ નથી. એવું એક જબરજસ્ત કારણ, કોઈ આત્માને વિશે આત્મામાં રહેવાનું કોઈ જબરજસ્ત કારણ હોય તો તે આનંદ નામનો કાવ છે, આનંદ નામની શક્તિ છે કે જે સર્વ પરિણામને આત્મામાં ખેંચે છે. આનંદને લીધે સર્વ પરિણામ આત્મામાં ખેંચાઈ આવે છે, મેગ્નેટિક પ્રોપર્ટી કહેવાય છે, આકર્ષિત કરે. એવું જબર આકર્ષણ ઊભું કરે કે સાધક દશામાં જે કોઈ ઉપસર્ગ પરિસર આવે છે, એ ઉપસર્ગ પરિસર છે એ નિષ્ફળ જાય છે, વ્યર્થ જાય છે, એનું કોઈ અસર આત્મા ઉપર આવતી નથી. એટલે એને પરિસર જાય એમ કહેવામાં આવે છે. નહીતર કોના આધારે ટકે? પ્રાણ જાય એવા ઉપસર્ગ થાય તો પણ પોતાના આત્મામાંથી ઉખડે નહીં, પરિણામ ચોંટેલું ને ચોંટેલું રહે. એવું કોને કોને આધારે થાય? એવું કયું કારણ મળે તો એમ બની શકે?
બરોબર.
એ વિચારતા સ્પષ્ટ થાય છે કે જો આત્મામાં આનંદ નામનો એવો ગુણ ન હોય, આનંદ એવી કોઈ વસ્તુ ન હોય, તો દુઃખમાં ખેંચાયા વિના, પ્રતિકૂળતામાં પરિણામ ખેંચાયા વિના રહે નહીં. અથવા મૂળ દશામાં જે સમય જાય છે એમાં ત્રણેય ઋતુનો પ્રકોપ થાય છે. ઠંડીમાં ઠંડી વધે છે, ગરમીમાં ગરમી વધે છે, વરસાદમાં વરસાદ ધોધમાર પાણી પડતા હોય તો પણ જેને કોઈ પ્રતિકૂળતા જેવું નામ નથી. પ્રતિકૂળતા તો પ્રશ્ન નથી, એ પ્રશ્ન જ અસ્થાને છે. પણ જેને આનંદ આનંદ ને આનંદ જ વધે છે, એટલો આનંદ જ વર્તે છે જેને, એવા અંતરમાં વર્તતા આનંદ પાસે બહારની કોઈ ચીજ જાણે છે જ નહીં. એમાંથી વાત નીકળી છે કે જગત મિથ્યા છે, કેમ કે મારા માટે જગત છે ને, હું મારા માટે આત્માનંદ બ્રહ્માનંદ પરમાનંદ સ્વરૂપે છું, બસ પછી જગત કોઈ છે નહીં. એના ઉપરથી એ વાત ચાલી છે. આનંદથી એટલા ચકચોર છે કે બહારની બિન દશાનું એમને કાંઈ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો વિકલ્પ જ નથી. પ્રતિકૂળતાને દૂર કરવું એ વિકલ્પ નથી, કેમ કે પ્રતિકૂળતા પ્રતિકૂળતા નથી, એના જ્ઞાનમાં જ્ઞેય માત્ર પણે છે. એ તે જ્ઞાતા માત્ર પણે છે, અન્ય સર્વ જ્ઞેય માત્ર પણે છે. સર્વ જેટલું અન્ય હોય તે બધું એક જ વર્ગમાં નાખે છે. પ્રતિકૂળતાને અનુકૂળતાના, ઈષ્ટ અને અનિષ્ટપણાના દ્વંદ્વ બે વિભાગમાં ઉત્પન્ન થતા નથી, એક જ વર્ગ છે, જ્ઞેય માત્ર પણે. બીજું કાંઈ જે કાંઈ હોય તે જ્ઞેય માત્ર પણે છે. એની સામે પોતે જ્ઞાન માત્ર પણે છે. અહીંયા શિવ ભગવાનના આનંદને જ્ઞાનમાં લઈને જ્યારે શિવ ભગવાનની શાંતિ અને શિવ ભગવાનનો આનંદ શ્રુત જ્ઞાનની અંદર તાદ્રશ્ય કરવામાં આવે છે ત્યારે જાણે કે શુદ્ધ જ્ઞાન સિદ્ધાલયમાં પહોંચે છે. અસંખ્ય અબજ ગામનું અંતર કાપે છે એક સેકન્ડમાં ઉપયોગ અને સિદ્ધાલયમાં પહોંચે છે. અથવા બીજી રીતે એને ઉપમા અલંકાર એમ કરવામાં આવે છે કે સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધોને અહીંયા અંતરમાં ઉતારવામાં આવે છે, નીચે ઉતારવામાં. એટલું તાદ્રશ્યપણે ભગવાનની શાંતિ અને ભગવાનના આનંદને મહિમાથી જોવામાં આવે છે. તેમનો અપરિમિત પરમ આનંદ સાધકના સહેજ નિવૃત્ત પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે. જ્યારે સાધક દશામાં જઘન્ય ભાવે સહેજ નિવૃત્ત પરિણામ થાય છે, પ્રવૃત્ત એટલે ભિન્ન થાય છે, નિવૃત્ત થાય છે એટલે પરથી ભિન્ન થાય છે, એકત્વ છૂટી જાય છે, ત્યારે તો એનો હજી શરૂઆતનો અંશ છે. તો પણ એમાં કોઈ અપૂર્વ શીતળતા લાગે છે. કેવી લાગે છે? અપૂર્વ શીતળતા લાગે છે. કોઈ નવી દુનિયામાં આવી ગયા. નવી દુનિયામાં શું ખરેખર તો નવો અવતાર થયો છે, નવું જીવન શરૂ થયું છે. જેમ કોઈ એક ભાવ પૂરો કરીને બીજો અવતાર ધારણ કરે, એમ જેને જે ભાવમાં સમ્યક દર્શન પ્રગટ થઈને મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય, એને એક ભાવમાં બે ભાવ કર્યા, બીજો ભાવ કરી લીધો, નવો અવતાર ધારણ કર્યો, એનું નવ જીવન શરૂ થયું. એ નવું જીવન છે. અપૂર્વ શીતળતા લાગે છે એમાં. હવે સહેજ નિવૃત્તિ પરિણામમાં જો અપૂર્વ શીતળતા લાગે, તો જે સર્વદુભાવ પરિણામથી સર્વથા નિવૃત્ત થયા છે એવા શ્રી ભગવાનને પ્રગટેલી શાંતિની તો સેવા થાય. કેવી રીતે વાત કરવી? હજી આ અંશની વાત નથી કરી શકાતી. અનંતમય ભાગે ખુલેલો શાંતિનો અંશ અન્ય દર્શનના કાળમાં, એની પણ હજી અહીંયા વાત કરી શકાતી નથી. ભગવાનની શાંતિની કેવી રીતે વાત કરવી? તો અનંત ગુણ એનાથી વિશિષ્ટ છે, અનંત ગુણ વધારે છે, તો એની શી વાત? સરખામણી કરી છે, એકની એક જાત છે ને, એટલે સરખામણી કરી છે. સહેજ નિવૃત્ત પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે. ભૂતકાળમાં વ્યતીત થયેલા કાળમાં ક્યારે પણ પ્રાપ્ત નથી થઈ એવી શાંતિની શીતળતા ત્યાં આહ્લાદનો અનુભવ થાય છે. તો પછી ભગવાનની શાંતિની તો શું વાત કરવી? શી વાત એ કેટલી છે એ તેનો અનુમાન કરાવે છે. બીજી કાંઈ વાત નથી થઈ શકતી, તો જે રીતે જેટલી થઈ શકે એટલી કરવામાં આવે છે. તેમને તો જાણે શાંતિનો સાગર ઉછળી રહ્યો હોય એવી અમાપ શાંતિ હોય છે. જે અનંત શાંતિનું સત્વ સામર્થ્ય રૂપે ભર્યું છે એ જાણે પ્રગટ થઈ ગયું. એટલું પૂરેપૂરું શક્તિથી એ પ્રગટ થયું, અને છતાં પણ એ સામર્થ્યમાંથી કાંઈ સામર્થ્યપણે ઓછું થયું છે એવું બનતું નથી. સ્વભાવ સ્વભાવપણે અકબંધ રહ્યો છે, અને પૂરેપૂરી શાંતિ પરિણમનની અંદર જેમ સમુદ્ર ઉછળે એમ ઉછળે છે. આનંદ પણ આનંદનો સમુદ્ર ઉછળ્યો જાણે. એમને તો જાણે શાંતિનો સાગર ઉછળી રહ્યો હોય એવી અમાપ શાંતિ હોય છે. જાણે આનંદનો સમુદ્ર હિરોળો લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે. જાણે કે આનંદનો સમુદ્ર હિરોળો લઈ રહ્યો હોય એવો અપાર અપાર આનંદ હોય છે. એકવાર એ પ્રશ્ન પૂછ્યો હતો કે આ સમુદ્ર કેટલો ઊંડો છે, સમુદ્ર ઊંડો કેટલો હોય છે? હિરોળનો પ્રશ્ન છે. હિમાલય પર્વત કેટલો ઊંડો, ઊંચો, માઉન્ટ એવરેસ્ટ, સમુદ્ર કેટલો ઊંડો? 5.5 માઇલ, 6 માઇલ હતું બધું. બસ કે નીચે તળિયું છે. પૃથ્વી ઉપર જમીનનું ક્ષેત્રફળ વધારે કે પાણીનું? ભૂગોળનો આ પ્રશ્ન છે. નકશો જોવે તો એમ કે પાણીનું વધારે છે. નકશો જોઈને શું કે પાણીનું ક્ષેત્રફળ વધારે છે? નથી, પાણી નીચે પાસે જમીન છે નહીં, આ પાણીનો અંત છે નીચે, જેટલું દળ છે એ 5-6 માઇલનું દળ છે, એથી વધારે પાણીનું દળ નથી. જયારે એને આનંદનું દળ જોવે છે તો કે આને તળિયું નથી, નીચે આ આનંદના સમુદ્રને નીચે તળિયું જ નથી, હાઈલાડા નીચે જેટલું જવાય છે તળિયું નથી, એટલો આનંદ સ્વભાવ આત્માની અંદર ભરેલો છે. અને અરિહંત દશાથી તેની વ્યક્તિ શરૂ થાય છે, સિદ્ધ દશામાં એટલો જ આનંદ, પરિપૂર્ણ આનંદ છે. અરિહંત ભગવાનના આનંદમાં અને સિદ્ધ ભગવાનના આનંદમાં કાંઈ ફેર નથી, કેમ કે ઘાતીઓનું જે અંતરાય કર્મ એ 13મા સ્થાને ખતમ થઈ જાય છે અને અનંત આનંદની દશા પ્રગટ થઈ જાય છે. એટલા માટે એમ કહે છે કે ભાઈ તારે તારો આનંદ ને તારી શાંતિ જોતી હોય તો તારા ખજાને ખોટ ક્યાં છે? જેમ કોઈ ચક્રવર્તીનો રાજકુમાર ભર બજારમાં ભીખ માંગવા નીકળે તો એ ભૂલી ગયો હોય તો થાય કે હું ચક્રવર્તી દીકરો છું, બાકી તો કોઈ એને પ્રશ્ન રહેતો નથી. તારા ખજાને ક્યાં ખોટ છે બતાવવું તો એ છે કે અનંત શાંતિ તારામાં ભરી છે, અનંત આનંદ તારામાં ભર્યો છે, એ આનંદ અને શાંતિ પ્રગટ કરવાનો માર્ગ અત્યારે પ્રસિદ્ધ છે. પછી બીજી દીનતા છે અને લાચારી છે, વિકલ્પ છો અને ભય છો, ખેદ છો, ક્લેશ એનો કોઈ વાત રહેતી નથી. જાણે આનંદનો સમુદ્ર હિલો લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે સિદ્ધ પરમાત્માને, અંદરથી આનંદનો સમુદ્ર છે એ હિલોવા લે છે, અપાર આનંદની અંદર બિરાજમાન છે, અંતરબાય બીજી કોઈ વસ્તુ નથી એમની પાસે. ભલે આખું જગત એમાં એમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય પણ એની સાથે સિદ્ધ પરમાત્માને કાંઈ નિસ્બત નથી, કાંઈ લેવા દેવા નથી. એટલું સિદ્ધ ભગવાનનું વર્ણન કરીને એ જ વાત લીધી છે અહીંયા, આનંદ અને શાંતિની વાત કરીને કે તારા આત્મામાં પણ એવું જ સુખ ભરેલું છે. હું વાત તો એ કરવી છે કે આ સિદ્ધ પરમાત્માનું દર્શન કરાવીને, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ બતાવીને એમ કહેવું છે કે તારા આત્મામાં પણ આવું જ સુખ ભરેલું છે, તારા ભંડાર ભરેલા છે એમ કહે છે. અનંત ગુણોથી, અનંત ગુણોના ભંડારથી ભરેલો તારો આત્મા છે. એક એક પ્રદેશને એક એક ઓરડો જો ગણવામાં આવે તો અસંખ્ય ઓરડા છે આત્માને, બરોબર, અને પ્રત્યેક ઓરડામાં અનંત ગુણના ભંડારો ભરેલા છે. એટલા એક એક ઓરડામાં ભરચકપણે ક્યાંય ખાલી નથી, અવકાશ નથી કોઈ, એવું અનવકાશપણે આત્માકાર પણ એ જ પોતાનું સર્વસ્વ છે અને એમાં જ નિમગ્ન થવા જેવું છે. શ્લોક આવે છે સમયસારમાં, એ સંતો એ જ્ઞાનીઓ આમાં નિમગ્ન થાવ, તમારા સ્વરૂપને વિશે તમે નિમગ્ન થાવ, એમાં શાંતિ અને સુખ છે, આમાં બીજી કોઈ વાત માથાકૂટ છે નહીં. ઉલટાની બધી માથાકૂટથી છૂટીને આ વાત છે માથાકૂટ વગરની. એટલા માટે જે કોઈ પ્રથમ સમજણ વખતે જે વિચારની ગઢમથલ છે એ ગળ મુગળ મથલને પણ અહીંયા સ્થાન આપવામાં આવતું નથી. જો એ બધા બુદ્ધિ વિચારણાનો છેડો આત્મશાંતિ ન હોય તો એ વિચારણા વ્યર્થ છે. ગમે તેવી ગમે તેટલી વિચારણા હોય પણ એનું ફળ આત્મશાંતિ ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. વિચારણા તો વસ્તુનો નિશ્ચય કરવા માટે છે. સચ્ચો અન્વેષણ કાલે યુક્તિ મધ્યેણ યુક્તિ માર્ગ છે તત્વનો નિર્ણય કરવામાં અન્વેષણ કાળે આવે છે. નિશ્ચય કરવા પ્રતિ વખતે એટલી વાત છે. પ્રત્યક્ષ અનુભવના કાળમાં નિશ્ચિત થયેલી એવી સ્વવસ્તુ જે સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે એનો અપરોક્ષપણે અનુભવ કરવામાં કોઈ પછી વિકલ્પનો અવકાશ નથી. ત્યાં કોઈ વિકલ્પનો પ્રવેશ નથી, વિકલ્પનો અવકાશ નથી, વિકલ્પની આવશ્યકતા પણ ત્યાં નથી. તારા આત્મામાં પણ એવું સુખ ભરેલું છે જેવું સિદ્ધ ભગવાનને શાંતિ આનંદ સુખની વાત કરી એવું જ તારા આત્મામાં પણ ભરેલું છે, જરાય ઓછું નહીં. ભગવાન યોગેન્દ્ર દેવ યોગસારમાં એમ કહે છે, યોગસારના યોગસારના દોહા છે ને, કે સિદ્ધ આત્મામાં અને પોતાના આત્મામાં કિંચિત પણ ફેર નથી. અને જરા જેટલો પણ ફેર માનવો એના જેવું બીજું મોટું કોઈ પાપ નથી. એને મિથ્યાત્મા મોટું પાપ ગણે. કે તારા સ્વરૂપને જ તું સ્વીકારતો નથી. પણ એ જ સર્વજ્ઞ દેવ દિવ્ય ધ્વનિમાં એમ કહે છે કે મારા જેવું તારું સ્વરૂપ છે, હું કહું છું ને તું સ્વીકારતો નથી. વચ્ચે વચ્ચે વાંધા પાડે છો કે તમારા જેવું સ્વરૂપ મારું ક્યાંથી હોય, હું તો દુઃખી છું, હું તો સંસારી છું, હું તો ગ્રસ્ત છું, હું તો દુકાનદાર છું. છોડ એ બધી વાત, તું ખરેખર એવો કોઈ નથી, એવો કોઈ તો નથી, જેવો હું છું એવો જ તું છું. એને તું સ્વીકાર, યથાર્થ રીતે સ્વરૂપ સન્મુખ થઈને સમ્યકપણે એનો સ્વીકાર કર. બસ તને અમારા જેવો જ તારા સ્તરનું સ્વરૂપ છે એવો અનુભવ તને થશે. ચોક્કસ તને એવો અવશ્ય અનુભવ થશે, થશે ને થશે. અને એ અનુભવ થતા પછી તને સમજાવવાની જરૂર નહીં પડે કે હવે તું કેવો છો, એ તને સમજાવવાની જરૂર રહેતી નથી. એટલા માટે સદશ્રુતનો બહુભાગ મોટો ભાગ સ્વરૂપ સમજાવવા માટે છે. સ્વરૂપ સમજેલાને આચરણનો ઉપદેશ છે એનો ભાગ બહુ થોડો છે. કે હે શ્રાવક તું આમ આચરણ કરજે, હે મુનિરાજ તું આવા આચરણમાં રહેજે, એ વિભાગ બહુ થોડો. કેમ કે એ તો સમજેલા છે, છતાં પણ એક અભ્યાસ ચાલે છે અભ્યાસના કાળમાં, એટલી વાત છે. પણ એ ઓટોમેટિક દશા છે, એ દશામાં એ આગળ આવવાના જ છે, આપોઆપ જ સ્વયં જ આગળ આવવાના છે. એને એ જ પરિણામની ગતિ થઈ ગઈ છે, એનું વલણ થઈ ગયું છે, એનું ઢલણ થઈ ગયું છે, એટલે એ સ્થિતિ પામવાના છે. છતાં પણ ઉપદેશના કાળમાં ઉપચારથી એ ઉપદેશ ચાલે છે, એ ઉપચારિત વાત છે. ખાલી વ્યવહાર કરવામાં આવે છે, બાકી બહુ ભાગ તો જે નથી સમજ્યો એને સમજાવવા માટેનો સ્વરૂપનો વિભાગ છે. કોઈ રીતે પણ તારું સ્વરૂપ સમજ, એક સ્વરૂપ સમજ્યો તો એ સ્વરૂપની પૂર્ણતા સુધીની બધી વાત તને સમજાશે. તો લીધું ને કે વેદ જ્ઞાનની પણ આત્મા આવી ગઈ તો પૂર્ણતા સુધીની બધી વાત એને લક્ષ્મણ આવી ગઈ
આગળ આવી ગઈ 404
માં 153 માને છેલ્લે 3 લીટી માં આમ સ્વાનુભૂતિ ની કળા હાથમાં આવતા અનુભવ કેમ થાય એ હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે અને કેવળ જ્ઞાન સાથે કેલી શરૂ થાય છે અત્યારથી કે આ મારું કેવળ જ્ઞાન મારામાં ભરેલું મારું કેવળ જ્ઞાન અને આ એને પ્રાપ્ત કરવાની રીત બસ
આવી ગઈ
આનંદજી ગાય છે ભ્રંગીલિકાને ચટકાવે તે ભ્રંગીજ વિદુ ભમરી છે ઈયળને ડંખ મારે ડંખ મારતા મારતા એ ઈયળ ભમરી થાય એમાં આ શુદ્ધોપી ઉઠી સિદ્ધ પદ્મની અંદર વારંવાર ડૂબે વારંવાર લીન થાય અને પોતે સિદ્ધ પદ સ્વરૂપે થઈ જાય છે તારા આત્મામાં પણ એવું સુખ ભરેલું છે પણ વિભ્રમની ચાદર આડી આવી ગઈ છે ભ્રમણાની ચાદર આડી છે સ્વરૂપ એવું એવું છે પરિપૂર્ણ શુદ્ધ આનંદ છે ભરેલું સુખ શાંતિથી ભરેલું હૈયાત છે મોજું છે બસ એની હૈયાતી ભાસવી જોઈએ કેટલી વાત છે એની હૈયાતી ભાસવી જોઈએ એવી વાત છે હૈયાતી ભાસે તો બહુ મોટો અવલંબન રૂપ આધાર મળે છે હૈયાતી ન ભાસે તો એનું અવલંબન હાથ લાગતો વિકલ્પ કર્યા કરે વિકલ્પ હોય પણ અવલંબન ન હોય તો એ વિકલ્પ કઈક બીજા અવલંબન સહિત ચાલે છે એમ છે ખરેખર અવલંબન વિનાનો તો ક્યારે જીવ નથી કોકનો ને કોકનો આધાર લે છે પરિણામ
આટલો મોટો ભરપૂર છે જડે છે
વિભ્રમ ચાદર કીધી એને તો એમને કીધું મોટો પર્વત છે તને મિથ્યાત્મા અનાદિનો મિથ્યાત્મા પર્વત આડો છે ને એ પર્વતને તારે તોડવા માટે બહુ પરિશ્રમ કરવો પડશે એમ નથી કીધું ચાદર ઉધી હોય એને કાઢતા કેટલી વાર લાગે માણસ કોઈ જગાડે નાના ભાઈ ઉઠો ચાદર ઉઠીને હું તો ચાદર ખોલતા કેટલી વાર એને એમ શ્રી ગુરુનો અવાજ સંભળાય તો વિભ્રમની ચાદર એને કાઢવાની છે બીજું કાંઈ નથી આટલી જ વાત છે આથી વધારે કાંઈ નથી સ્વરૂપ તો જેવું છે તેવું છે કોઈ નવું એમાં કોઈ ચીજ લાવવી કે બનાવવી નથી કોઈ ગુણ લાવવો નથી કોઈ દોષ કાઢવો નથી હું પ્રગટ કરવાનો સવાલ નથી દોષ કાઢવાનો સવાલ નથી અનાદિથી ભીનું બનાવેલું છે બસ છે એની હૈયાતીનો સ્વીકાર કર એનું અવલોકન કરીને એની હૈયાતીને ગ્રહણ કર બસ વાત પૂરી થઈ ગઈ આટલું જ કાર્ય છે કર્તવ્ય છે કરવા યોગ્ય છે એ તો આટલું છે કે છે એને જોવું છે કે છે છે એને છે એમ જોવું છે બસ આથી વધારે કાંઈ નથી આટલું સરળ સુગમ અને બહુ સંક્ષેપ વાળું આટલું જ કામ છે આથી વધારે જરાય કામ કોઈ લાંબુ લાંબુ કામ નથી કે બી પહોંચાય એ કામમાં એટલે એમ કહ્યું છે કે વિભ્રમની ચાદર મિથ્યાત્રુપ વિભ્રમની ચાદર મળતા કેટલી વાર એક સમય વિભ્રમ એટલે મિથ્યાત્મા વિભ્રમ મિથ્યાત્મા વિભ્રમ એટલે ભ્રમણા ભ્રમણા એટલે જેવું છે એવું નહીં પણ ભ્રમયુક્ત ખોટું દેખાણું ભ્રમણાથી ખોટું દેખાણું માણસ સાથે કહે તમને ભ્રમણા થઈ છે અમે કાંઈ એવી વાત કહી નહોતી પણ તમને કાંઈક સાંભળવામાં ભ્રમણા થઈ છે એટલે તમે ખોટો સાંભળ્યું છે જોવામાં ભ્રમણા થઈ છે અહીંયા એમ હતું જ નહીં આ તો તમારી ભ્રમણા છે ભ્રમણા એટલે ખોટું મિથ્યા
ઘણો હશે
બ્રહ્મણા લીધા એટલે મિથ્યાત્વ ગયું. બ્રહ્મણા પોતે જ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે જૂઠું, બ્રહ્મણા એટલે જૂઠું, એ હતું એટલે મિથ્યાત્વ ગયું. પોતાનું મૂળ સ્વરૂપ જેવું છે એવું પોતે સ્વીકાર્યું નથી. પરિવાર બીજો તો કહું તો પરિવાર વાળો છું, પૈસા બીજા તો કહું પૈસા વાળો છું, ગરીબાઈ થયો તો કહું ગરીબાઈ વાળો છું, રાજા થયો તો કહું રાજ વાળો છું, એમને મેને તો પોતાને મૂળ સ્વરૂપે સ્વીકાર્યો નથી. જેટલા કોઈ કર્મના સંગ પ્રસંગ છે એ બધા વાળો છે. જીન સુવી આત્મા અન્ય હોય છે, કર્મ આત્મા છે તો જીન સ્વરૂપે છે. તો કે આ બીજું બધું છે ને, કે પણ આ શરીર છે, વાણિયાપણું છે, હું ભારતીય દેશનો ભારત વાળો છું, ગુજરાતમાં ગુજરાતો ગુજરાતો છે, કાઠિયાવાડનો કાઠિયાવાડી છો ને ભાવનગરનો ભાવનગરી છો, અન્ય હોય છો કર્મ, એ તને કર્મના યોગ્યતાની પરિસ્થિતિ છે બહારને, એ બધું કર્મ છે. કર્મને કર્મ જાણ, આત્માને આત્મા જાણ, બે વાત જુદી પાડી દે. બેમાં ભેળસેળ કર નહીં, કેમ કે બે વિજાતીય પદાર્થ છે. કર્મ છે એ જળ છે, આત્મા છે એ ચૈતન્ય છે. ચૈતન્યને કર્મને સાથે કાંઈ લેવા દેવા નથી. દિનતા આવે છે તો સિદ્ધિની વાત છે, દિનતા આવે છે કારણ કે એની ઉપર બીજા છે એટલે એની દિનતા આવ્યા વિના એની. બહુ ટૂંકું કામ છે, છતાં જીવને ખરા અંતઃકરણથી કરવું હોય તો થાય, એવું થાય. જો ન કરવું, ખરા અંતઃકરણથી ન કરવું હોય તો અનંત કાળે પણ ન થાય એવું પણ છે. કેમ કે અનંત કાળ ગયો છે પોતાનો, તો અનંત કાળે પણ ન થાય એવું પણ છે. બે વસ્તુ બરાબર સમજીને પોતાનું નિર્ધ જેમ સદાય એ માર્ગે આગળ ચાલુ ઉદયને કોઈ રોકી શકવાનું નથી, એના કારણ થી હાલે છે. વાળાપણું કરવાથી કઈ હાલતું નથી, શું વાળાપણું રાખવાથી હાલે છે એવું કઈ નથી. આ સિદ્ધ ભગવાનને નથી હાલતો કઈ વ્યવહાર, લ્યો વ્યવહાર અતીત થઈ ગયા, કેટલી ખોટ ગઈ એમને એ કયો. સિદ્ધ ભગવાનને વ્યવહાર બધો મટી ગયો, હાલો વ્યવહાર ખલાસ થઈ ગયો, વ્યવહાર વગરના થઈ ગયા, લ્યો વેપાર વગરના ને વ્યવહાર વગરના થઈ ગયા, કેટલી ખોટ ગઈ. કેટલી ખોટ ગઈ પણ એ કઈ નહીં ખોટ ગઈ. તું કે છે તું મારા જેવો છો, તને ખોટ નહીં જાય, તું બે છો શું કરવા. મંગળે ઉતરે તો ઉતારવાનો પ્રયાસ કરવો, છોડી ન દેવું. ગળે ન ઉતરતું હોય તો એને છોડી ન દેવું, ગળે ઉતરવાની મહેનત કરી, મહેનત ચાલુ રાખવી. જ્યાં સુધી ગળે ન ઉતરે ત્યાં સુધી મહેનત ચાલુ રાખવી, એમ છે. ઉતારે છૂટકો છે, નહીતર જે દુઃખને કહેવાનો વચન યોગ સર્વજ્ઞ પણ ધરાવતા નથી એવા અનંત દુઃખની પરિસ્થિતિ મોજુદ ઊભી છે સામે. એ પરિસ્થિતિ ખડી છે જીવને માટે વિચાર કરીને પોતાનું હિત કરવાની વાત છે, કોઈના માટે થોડું કરવું છે. નીચેનો બોલ છે ને, જ્ઞાની અજ્ઞાનીનો વિષય લીધો છે, એમાં એ વાત લીધી છે કે તમે મરણ સમયે કોનું શરણ છે, રોગની વેદનાની મરણની એકત્વ બુદ્ધિની અને આર્થ ધ્યાનની. ભીષમાં ભીસાય ભીસાયને જીવ દેહ છોડે છે, મનુષ્ય ભાવ હારીને ચાલ્યો જાય છે. જે મનુષ્ય ભાવમાં સિદ્ધ પદનું ટાંકો બાંધી શકે એવું છે, એડવાન્સ રિઝર્વેશન, એ મનુષ્ય ભાવ હારી ગયો અને એવો દુઃખી થઈને દેહ છોડે છે, એવો દુઃખી થઈને દેહ છોડે છે, એ વાત મૂકી દીધી. આ પરિસ્થિતિ છે. નિષ્કારણ કરવાથી જ્ઞાનીઓ એ ધર્માત્માઓ એ વાતને બહાર મૂકી છે. કોઈ જરૂર એમને નહોતી અપેક્ષા વિના નિષ્ફળપણે જેને પોતાના રાગની સ્પૃહા નથી, તો રાગની મીઠાશ છે, જેને પોતાના રાગની સ્પૃહા નથી તેથી રાગથી વિમુખ થઈને વિતરાગ ભાવ પ્રગટ કર્યો, એ જ્ઞાની અને બીજી જગતના પદાર્થોને રાગના વિષયોને ક્યાં સ્પૃહા હોય? છતાં જગતના પ્રાણીઓને દુઃખી થતા દેખીને એ જ નિષ્કારણ કરુણાનો જન્મ થાય છે. કુદરતી પરિસ્થિતિ છે આ, સાધક દશાની આ એક બહુ કુદરતી પરિસ્થિતિ છે. એટલે માર્ગની સામે આંગળી ચીંધે છે, ભાઈ તારા દુઃખનું કારણ તારો ભ્રમ સિવાય બીજું કાંઈ નથી. તમે જે ભ્રમ થયો છો, હું આ વાળો છું ને તે વાળો છું, એ સિવાય બીજું તારા દુઃખનું કોઈ કારણ નથી. અમે એમ કહીએ છીએ કે તું એક આત્મા છું, આ સિદ્ધ ભગવાનનું સિદ્ધ સ્વરૂપ બતાવ્યું એવો તું એક આત્મા છું અને એ સિવાય તું કાંઈ નથી. છોડ બધો ભ્રમ, ત્યાગ કરી દે તારી ભમણાનો અને તારા આનંદ અને શાંતિની અંદર તું મોજ કર, સુખી થઈ જા. આ સિવાય અમારે કાંઈ લેવા દેવા નથી. અમે થયા સુખી, તું પણ આ રીતે સુખી થા. જે રીતે અમે સુખી થયા એ રીતે તું પણ સુખી થા. એ સિવાય બીજી આમાં કોઈ વાત નથી. જગતમાં તો આવા નિષ્ફળ મહાત્માઓ ધર્માત્માઓ સામે પણ તકરાર કરનારા હોય છે, કોઈ કાળ બાકી નથી. બધે વખતે સર્વકાળે એ વાત ચાલી રહી હોય છે, એનો કોઈ ઉપાય નથી, એનો કોઈ ઉપાય નથી. અમે તો અમારા રસ્તે ચાલ્યા જઈએ છીએ, ચાલ્યા જશું. જે પાત્ર હશે એ વાતને જીતશે, જીતશે તો એનું કલ્યાણ થશે. તેથી અમને તો બીજી કાંઈ લેવા દેવા નથી. કોઈને પાત્રતા ન હોય ને ન જીલે ન જીલી શકે કે એનું વિપરીત પરિણામ થાય, તો પણ અમારી તો એ ભાવના છે કે એ પણ જીવો દુઃખી ન થાય, કોઈને દુઃખ ન હોય. ભાવના એ છે કે કોઈને દુઃખ એટલે સત્ય ઉપદેશ આપે ને પણ કોઈને અરુચે તો એની ક્ષમા માંગી લઈએ છીએ, ક્ષમા કરી દઈએ. તમે દુઃખ પહોંચ્યું હોય તો ક્ષમા કરી દે. અમને જે સાચું લાગ્યું છે, કેટલાક જીવોની પાત્રતા દેખાય છે એટલે સહેજે વચનયોગ પણ એના કાળે ઉત્પન્ન થઈને વાત પ્રસિદ્ધ થાય છે. સુખ શાંતિના માર્ગ તને ન રૂચે તો માફ કરી દે, પોતાના રસ્તે જાય છે. શું છોડે છે? ખુર્જન છે, એ તો હીરાની રજ છે એમ કહેવાય છે. જે ગુણ છે એ તો હીરા છે, ગુણ પ્રાપ્તિ તો હીરાની પ્રાપ્તિ છે, આત્માને શાંતિ, આત્માને આનંદ, આત્માને આત્માનું સુખ મળે તો એ રત્નનો રત્નની પ્રાપ્તિ છે. પણ એ સંબંધીની જે વાણી છે એ હીરાની રજ છે, એની એટલી કિંમત છે. ભગવાનની વાણી જ્યાં નીકળી ઋષભદેવ પરમાત્માની, એક કોડા કોડી સાગર કેટલું થયું, એક કોડા કોડી સાગર વરસ ઋષભદેવ ભગવાનની, આદિનાથ ભગવાનની વાણી નીકળી. જે વાણી નીકળી એવું તોફાન શરૂ થયું, કેમ કે એ તત્વ જગતમાં પડ્યું છે. જીવન એ પણ ભગવાન આત્માની વૃત્તિ છે, અને એક વિરુદ્ધ વૃત્તિ છે, પોતાના સ્વરૂપથી વિરુદ્ધ વૃત્તિ છે. તરત ચાલુ થઈ ગયું, એવું મોક્ષ માર્ગ ચાલુ થયો. એ બાજુ અહીંયા એ જ કાળે અહીંયા સાતમી નારકી ચાલુ થઈ ગઈ. જીવલિયાના ક્ષેત્ર હતા, કોઈ નારકીમાં જાય નહીં. જ્યાં અહીંયા વાણી શરૂ થઈ, મોક્ષ માર્ગ ખુલ્યો, એ ભગવાન સાતમી નારકીનો દરવાજો ખોલી ગયો. કેમ કે વિરોધ કરે શું થાય, તીવ્ર વિરોધ કરનારા એ કાળમાં હતા. ચોથા આરાના પ્રારંભમાં પણ તીવ્ર વિરોધ કરનારા જીવો હતા. તો પંચમ આરામાં હોય એમાં બીજું નવીન શું છે, એનું આશ્ચર્ય શું, એનું કોઈ આશ્ચર્ય કરવા યોગ્ય હોય. એ ત્રણેય કાળે બનવાનું છે, ત્રણેય કાળે રહેવાનું છે. નહીં તો પોતાને એમ લાગે કે મારું હિત કરી લેવું છે, હું દુઃખી છું ને મારે મારા દુઃખથી છૂટી જવું છે, તો આ સુખનો ઉપાય છે. બસ સીધે સીધી વાતો છે. અંદરમાં અનંત સુખ ભરેલો છે, પણ વિભ્રમની ચાદર આજે આવી ગઈ છે, તેથી તને દેખાતું નથી. તેથી તને એ ચાદરને આડી ઊંધી છે, એટલે તને દેખાતું નથી કે મારામાં સુખ કેટલું છે. દેખાતું નથી એટલે તને પ્રતીતિ આવતી નથી કે ખરેખર છે. અને બાહ્ય વિષયમાં સુખ છે એની પ્રતીતિ તારી છૂટતી નથી. બાહ્ય પદાર્થમાં સુખ છે એની પ્રતીતિ છૂટતી નથી, રાગમાં સુખ છે એની પ્રતીતિ છૂટતી નથી, અને અંદરના સુખની પ્રતીતિ આવતી નથી. પહેલા અજ્ઞાન દર્શનની વાત કરી છે, કોઈ જીવ સદગુરુનો ઉપદેશ સાંભળે છે તો પણ પોતાનું હિત કરતા કેમ વંચિત રહી જાય છે. એવી પરિસ્થિતિમાં આવેલા જીવનો અહીંયા ખિતાબ છે, કે જેને ઉપદેશનો યોગ થયો છે, સાચી વાત કાને પડે છે, છતાં પણ એ વિષયથી પોતાના આત્મલાભથી વંચિત રહી જાય છે, આત્માનો સુખ પ્રાપ્ત કરવામાં એ દૂર રહી જાય છે. એનું શું કારણ છે કે જેમ વળવાઈ પકડીને ટીંગાઈ રહેલો મનુષ્ય અજ્ઞાની જીવનું દ્રષ્ટાંત જીવન છે, એ જ દશામાં રહેલા જીવન સામે દ્રષ્ટાંત જીવન છે. કે જેમ વળવાઈ પકડીને ટીંગાઈ રહેલો મનુષ્ય મધુબિંદુની તીવ્ર લાલસામાં રહીને વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહીં, તેમ એક કથાનો યોગની કથા છે. તો એ કોઈ વિમાનમાં એને લેવા આવે છે, ભાઈ તું નીચે પડી જ ભરી દઈશ, વડવાઈને ટીંગાઈને તું ટીંગાઈ રહ્યો છો પણ નીચે પડીશ તો મરી જાય એવું છે, બેસી જા મારી સાથે. આ ઉપર મત મત પૂરો છે, એમાંથી મત ટપકે છે એવું મીઠું લાગે છે, હજી થોડોક મધ એનો સ્વાદ લઈ લો. બહુ સરસ વાચિતા છે. વડવાઈ તો એ કઈ કાયમ માટે ટીકાઈ રહી શકે એમ નથી, ને કાયમ એનો સ્વાદ લઈ શકે એમ નથી, કેમ કે એને ઉંદર કાપતા ત્યાં બતાવ્યા છે. તેમ અજ્ઞાની જીભ વિષયોમાં કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહીને શું અહીંયા કેવું છે? તો એક તો જાણે કલ્પિત સુખ છે એને સાચું સુખ માન્યું છે, અને હજી થોડું જે થાય છે, અથવા પછી થાય છે, પછી કરું, એ શું પ્રદર્શિત કરે છે? કે તીવ્ર લાલસા રહેલી છે. થોડુંક લઈ લો એમ નથી, એને તીવ્રમાં તીવ્ર લાલસા રહેલી છે. કેમ એની તીવ્રતા શું કરવા બતાવી દીધી? મંદકષાય જીવ હોય છે, ઉપદેશ સાંભળવા આવેલો જીવ તો મંદકષાય હોય છે, એને તીવ્ર લાલસા વાળો શું કરવા બતાવે છે? કે ઉપદેશ સાંભળવા છતાં એને અવગણે છે. જો તીવ્ર લાલસા હોય તો જ એમ થાય, ને નહીતર એમ થાય નહીં. ભલે ઉપરથી મંદ દેખાય છે એને તીવ્ર લાલસા, નાળ પકડે છે. સત્ય છે, જે કેવળ સત્ય છે, નંદ સત્ય છે, એ ઘણું કડવું છે, કઠોળ છે. એ જો સવળું પડે તો ચપટી બગાડે એમ કામ થાય, અને નહીતર જરા વાત અઘરી દેખાય છે. એટલે સાચો શિષ્ય તો એમ કે છે, શ્રી ગુરુ પાસે જાય છે કે આપને પાસે જેટલું પણ કઠોરમાં કઠોર કહેવાયું હોય તો એને માટે હું તૈયારી કરીને આવ્યો છું. હવે કોઈ હું આપના કઠોર વચન થી છોડી દઉં એ વાત બનવાની, કઠોર વચન મારા માટે તો અમૃતરૂપી ઔષધનું ગરજ સારશે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના, ભવમાં તો જન્મ મરણ છે, મરણ સામે તો અમૃત હોય જ એનું ઔષધ છે. મરણ નું ઔષધ શું? કે અમૃત પીએ તો મરે નહીં, પણ કાયર નહીં. હવે હું એવો કાયર નથી કે મવરોગના કડક વચનો સાંભળીને હું ભાગી જાઉં કે ચાલ્યો જાઉં, એ ખરેખર નથી. એ તો મૃદુ વચનનો પ્રયોગ તો ત્યાં સુધી જ્ઞાન, નહીતર તો પશુ છો, ગુંડ છો એમ કે કાયર છો, ક્લીન છો એમ કે પોશાક કરતો નથી, નામર છો એમ. પણ જ્યાં સુધી એમ લાગે કે આ સહન કરી શકે એવું નથી, એને મૃદુ વચન. એ રીતે એની પરીક્ષા કાળ સુધી. હવે આ પરીક્ષામાં નિપુણ થઈ ગયો છે, સાથે કુટુંબ બરાબર પરીક્ષા કરી શકે છે, પછી કહેવામાં વાંધો નથી. દૃષ્ટાંત આવે છે ને, એક મિત્ર નો પુત્ર છે, એ પોતાના પિતાશ્રીના મિત્રની પાસે જાય છે. પિતાશ્રીનું અવસાન થઈ ગયું હોય, પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. બાપાએ કીધું છે કે આ ઝવેરાત પડ્યું છે, મારો મિત્ર એક ઝવેરી છે, એને ભાઈ વેચી આવજે જરૂર પડે ત્યારે, પણ એનો ઉપયોગ જલ્દી નહીં કરતો, ન ચાલે ત્યારે એને વેચજે, એ પહેલા વેચતો નહીં. કિંમતી વસ્તુ છે, ખરેખર કઈ કિંમતી વસ્તુ નથી, પણ એને એમ થાય કે મારો બાપ મરી ગયો, અને મરતા મરતા હાવ ખાલી ખાલી થઈ ગયા છે, એમ આઘાત લાગીને
ક્યાંક એમ ભરી ન જાય, એટલે એને સાંત્વન આપવા માટે ખોટી વાત કરી રહી. પેલા એને જરૂર પડી ત્યારે કીધું આ વેચવું છે, પેલા એમનું કીધું તારું જાહેરાત ખોટું છે. બહુ પ્રશ્ન કરે છે કેમ શ્રીમદ એ ન કીધું કે તમારો સંપ્રદાય આમ છે. એમ એના બાપના મિત્ર ઝવેરી એને એમ ન કીધું કે આ તો ખોટું લઈને આવ્યો છો, તારો માલ ખોટો છે, એમ ખોટું કીધું ઉલટાનું. આવી કિંમતી વસ્તુ એમ જલ્દી પૈસાની કેટલી જરૂર છે, આટલી જરૂર છે કેટલા તો તું લઈ જા, પણ એક કામ કરાવે છે રોજ આપણી દુકાને આવી જા, તો આપણે દુકાને તું ચાલુ થઈ જા, કામ કરતો થઈ જા, હું તને કામના બદલામાં તારા ખર્ચના પૈસા આપીશ, એટલે તારે બીજી ચિંતા નથી. હવે એને કાંઈ ખરેખર એટલું પ્રયોજન નહોતું, એની દુકાને એ કામ કરતો થયો, ઝવેરાતની પરખ કરતો થયો. એ બી ઘરે જઈને જોયું, અરે આ તારું ખોટો છે. ત્યાં હુમલાને યાદ આવ્યું, લાવ તારે વેચવું હોય તો લાવ વેચી દઉં કહેવાય, વાત તો ખોટું છે કે વાત તો સાચી છે. હવે મારે કહેવાની જરૂર નથી કે આ ખોટું છે, અને હવે તને આઘાત લાગવાનો પ્રશ્ન નથી કે આ ખોટું છે. એમ ખોટાને ખોટું કહેતા આઘાત લાગે ત્યાં સુધી ખોટું ન કહેવું, ખોટું કહેવું કે ભલે સાચું કહેવું છે પણ એ ઉચિત નથી. એની પરખ એને આવવી જોઈએ કે હું જે પકડીને અત્યાર સુધી બેઠો હતો એ મિથ્યા આગ્રહથી, અજ્ઞાનથી, ભૂલ ભરેલી ભ્રમણાથી, સાચું માનીને, ખોટાને સાચું માનીને બેઠો હતો. હવે મને એમ લાગે છે કે આ વસ્તુ બરાબર નથી. આટલી વિશિક્ષણતા હોય છે જ્ઞાનીઓને, આટલી વિશિક્ષણતા હોય છે કે જીવ ક્યાં ઊભો છે, કેટલું સહન કરી શકશે, હું કહીશ એને હિતમાં નિમિત્ત પડશે કે હું કહીશ એને અહિતમાં નિમિત્ત પડશે, એ વાતમાં બધી પરીક્ષા ચારે પડશેનો એને ખ્યાલ આવે છે. અને એ જીવનો હિત થાય એવો રસ્તો પકડે છે, અહિત થાય એવો રસ્તો પકડતા. આ એક વિશિષ્ટતા આવે છે જ્ઞાની. બહુ મોટો ફાયદો છે એને, એને એની કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષ યોગની પૂર્તિ કોઈ બીજી રીતે થઈ શકે નથી. આ સિદ્ધાંત છે, સિદ્ધ થયેલો અંત છે, આથી કોઈ બહાર જઈ શકાય એવું નથી. એટલે પણ એને બહુ પ્રશંસા કરે છે શાસ્ત્રમાં. પ્રત્યક્ષ યોગની જે પ્રશંસા કરે છે એ તો બહુ બહુ કરે છે. એને કલ્પવૃક્ષ કહ્યું છે, એ બધી ઉપમા પણ ઓછી પડે એવી બધી વાત છે.